10th April.
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोए सवसाहुं तीन भुवन मे सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कार नमः त्रियोग संहारिके
जो अपने यहाँ छह डाला मां छह डालना आधार है निश्चय ने व्यवहार सम्यक दर्शन ज्ञान चरित्र नो स्वरूप समझे जे बराबर આપણે અત્યાર સુધી શું જોયું કે મોક્ષ માર્ગ નું વર્ણન બે રીતે કરવામાં આવે છે એવું આપણે ફર્સ્ટ ગાથામાં જોયું ને થર્ડ ડાલની કે મોક્ષ માર્ગ નું વર્ણન બે રીતે કરવામાં આવે છે એક તો જેવો મોક્ષ માર્ગ છે એવું ડાયરેક્ટલી કહી દેવું એને કહેવાય નિશ્ચય બરાબર અને બીજું કે જે સાવ સામાન્ય જીવો છે એમને ખાલી એટલું કહેવાથી કે ભાઈ પોતાના આત્માને જાણો એમ કહેવાથી કઈ સમજાતું નથી તો એના માટે થઈને એક પહેલા તો વિશ્વ વ્યવસ્થાનું સ્વરૂપ સમજાવવું જીવ કેવા છે પૂતગલ કેવા છે બધું સમજાવવું એક સામાન્ય એક વર્ણન કરીને પછી એના પછી મોક્ષનું વર્ણન સમજાવવું તો આ રસ્તાને કહેવાય વ્યવહાર રાઈટ એ આપણે જોવાનું શરૂ કર્યું હતું નિશ્ચયમાં તો આપણે જોઈ લીધું કે પોતાના આત્માને જાણવું એની શ્રદ્ધા કરવી અને એમાં લીન થવું બસ આટલું સિમ્પલ છે મોક્ષ માર્ગ હવે એના પછી આગળ આપણે વ્યવહાર શરૂ કર્યો હતો તો વ્યવહારમાં શું કર્યું આપણે પહેલા સાત તત્વોની વાત ચાલુ કરી ને સાત તત્વોમાં આપણે જીવની વાત શરૂ કરી તો જીવની અંદર શું શું જોયું આપણે બોલો ભાઈ યાદ છે ખુશલ ખુશ યાદ છે જીવની અંદર આપણે શું શું જોયું ત્રણ ટાઈપના જીવના ભેદ જોયા ને કયા ત્રણ ટાઈપના જોયા હા બહિરાત્મા અંતરાત્મા ને પરમાત્મા એમાં આપણે અંતરાત્માની અંદર પાછા ત્રણ ભેદ જોયા ઉત્તમ મધ્યમ ને જગન્ય બરાબર આ બધું આપણું થઈ ગયું છે હવે આપણે અજીવ તત્વની વાત શરૂ કરી અજીવ તત્વની અંદર કયા દ્રવ્યો જોયા આપણે બોલો યાદ છે હા ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ ને કાળ પાંચ જોયા રાઈટ જો આ ચાર્ટ જેની પાસે હોય પેજ 67 આ ચાર્ટ આપણે આજે થોડું જોશું આપણો રહી ગયો છે આ આપણે પાંચે દ્રવ્ય જે છે અજીવની અંદર એનું એક સામાન્ય લક્ષણ જોઈ લીધું છે કે પૂતગલ કેવા હોય તો જે રૂપી હોય જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એવું બધું પછી ધર્મ અધર્મ કેવું હોય તો જે ગતિમાં મદદ કરે અથવા તો જીવને પૂતગલ ગતિ કરતા હોય તો એમાં નિમિત્ત હોય એને ધર્મદ્રવ્ય કહેવાય અને ગતિપૂર્વક આવીને ઉભા રહેતા હોય એવા જીવને પૂતગલોને અધર્મ એવા નિમિત્તને અધર્મદ્રવ્ય કહેવાય એ આપણે જોઈ લીધું આકાશ એટલે જે અવગાહન આપે બધાને અને કાળ એટલે એક એવા કાળાનું જે સ્થિર રહીને પોતે પરિણમે અને બીજાને પરિણમવામાં નિમિત્ત રૂપ થાય આપણે અજીવ તત્વનો એક ચાર્ટ રહી ગયો છે આપણે અત્યારે જોઈએ છે અજીવમાં આપણે જોયું પૂતગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ એમાં પૂતગલની અંદર મેઇન ચાર પ્રકારના ગુણ છે ને સ્પર્શ રસ ગંધ અને વર્ણ તો આની જે સબ ટાઈપ છે આપણી જોવાની રહી ગઈ છે એ આપણે જરા આજે જોઈએ છે બોલો સાતમી ગાથા છે સાતમી ગાથામાં આપણે જોયું હતું સેકન્ડ લાઈન સાતમી ગાથાની સેકન્ડ લાઈન પેજ 66 છે મારામાં શું કહે છે પૂતગલ પંચવર્ણ રસ એટલે વર્ણ અને રસના પાંચ પાંચ પ્રકાર છે આની ફાઈવ ટાઈપ્સ છે આની 5 સબ ટાઈપ્સ છે. પછી શું કહે છે, ગંધ દો ફરસ વસુ, એટલે ગંધની 2 અને ફરસ એટલે કે સ્પર્શ, વસુ એટલે 8, એટલે આની 8 સબ ટાઈપ્સ છે. તો કઈ છે એ આપણે જોઈએ. કઈ છે, જો પાછો ચાર્ટ કાઢો, પાછો ઓલો જે 67 પર ચાર્ટ હતો એ કાઢો. બે ટાઈપની ગંધ, એ તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, એક સુગંધ અને એક દુર્ગંધ. આ વર્ણ બી 5 ટાઈપના બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, કેમ કે હવે બધા સાયન્ટિસ્ટે બધા ઇનોવેશન કરી નાખ્યા ને, એટલે હવે બધું ઇઝી છે. બાકી આપણે તો આ વર્ષોથી આપણે જે બેઝિક કલર આવે ને, RGB, રેડ ગ્રીન અને બ્લુ અને બ્લેક અને વ્હાઈટ, એ બધા આપણે બેઝિક કલર કહીએ છીએ. તો આ સાયન્ટિસ્ટમાં તો સાયન્સમાં તો હમણાં ગોતાય, આપણે તો ક્યારના કીધેલા છે. આપણા પ્રમાણે શું છે, બેઝિક કલર્સ 5 છે, રેડ ગ્રીન યલો છે, બ્લુની બદલે. પણ વી નો કે યલો ઇઝ અ કોમ્બિનેશન ઓફ બ્લુ એન્ડ ગ્રીન અને બ્લેક અને વ્હાઈટ, આ 5 પ્રકારના કલર વર્ણ. બાકી બધા વર્ણ આમાંથી જ બને છે. હવે સુગંધ ને દુર્ગંધ બે કીધું તો આપણે તો કેટલી અલગ અલગ ટાઈપની સ્મેલ જાણીએ છીએ ને, પણ એ બધાને તમે આની એક ગ્રેડેશનમાં ક્લાસિફાય કરી શકાય કે સુગંધ કઈ ટાઈપની સુગંધ, બહુ સ્ટ્રોંગ સુગંધ, માઇલ્ડ સુગંધ, એવી રીતે. રસ, રસ એટલે ટેસ્ટ, રાઈટ? તો ટેસ્ટ પણ આપણને જે બેઝિક ખ્યાલમાં છે એ જ બધા છે. કયા છે જો અમાર ચાર્ટમાં? અહીંયા હિન્દીના ટેસ્ટ કીધા છે, આપણા ગુજરાતી વર્ડ થોડાક અલગ હોય છે, પણ તો પણ જોઈએ આપણે. સ્વીટ, પછી કડવો એટલે બિટર, ખાટો, સાવર, પછી છે ચરપરો ને કશાયેલો. ચરપરો એટલે શું, જે આપણે કહે ને તીખું, તીખું સ્પાઈસી. અને કશાયેલો એટલે આપણે તુરો કહીએ ને ગુજરાતીમાં, તુરો. આ 5 ટાઈપના ટેસ્ટ છે. અને સ્પર્શ 8, આ પણ બહુ સિમ્પલ છે, ઠંડુ ગરમ બરાબર, કડક નરમ, બે બે ના પેર્સમાં છે બધા, ઠંડુ ગરમ, કડક નરમ, હલકું ભારી. હજી કયા રહી ગયા બે? ચીકણું અને લુખું. ઠંડુ ગરમ, કડક નરમ, હલકું ભારી અને ચીકણું અને લુખું, આ 8 ટાઈપના સ્પર્શના ગુણો છે. આ તો ખાલી ઇન્ફોર્મેશન થઈ ગઈ આપણને જાણવા માટે થઈ રહ્યા. હા, ધીસ ડઝન્ટ લિંક ટુ, સી બેઝિકલી આપણે વાત શું ચાલે છે કે મોક્ષ માર્ગમાં આવી રીતના નિશ્ચય ને વ્યવહાર બે છે. તો આપણે જાણવાનો તો આત્માને છે, પણ હવે બહારમાં બાકીની બધી વસ્તુ જણાવવા માટે કે ઇન્ફોર્મેશન આપણને આપી છે કે ભાઈ જો આ બધા ટાઈપના સ્પર્શ હોય છે, એટલે વેન યુ આર સેન્સિંગ ઇટ આઉટસાઇડ યુ કેન આઈડેન્ટિફાય કે હા આ જીવ નથી, આ જીવ નથી, એના માટે છે. બરાબર, આટલું ક્લિયર? આગળ વધીએ. ચાલો આપણે આગળ વધીએ. આજે હવે લાસ્ટ ક્લાસમાં આપણે આ વાત થઈ ગઈ છે કે 7મી ને 8મી ગાથામાં એક તો ચેતન, ચેતના વગરના 5 દ્રવ્ય અજીવ છે, બરાબર? એ વાત આપણી થઈ ગઈ. એ 5 કયા છે? પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. એમાં પૂતગલની એક બેઝિક વાત આપણે આજે કરી લીધી, ધર્મ અધર્મની વાત આપણે થઈ ગઈ છે. હવે 8મી ગાથામાં પણ આકાશ ને કાળની વાત આપણે થઈ ગઈ. જરાક રિવાઇઝ કરીને આગળ જઈએ. શું કહે છે કે સકલ દ્રવ્ય કો વાસ જાસમે તો આકાશ પિશાનો, બધા દ્રવ્યનો વાસ જેમાં હોય છે એને આકાશ, એ દ્રવ્યને આકાશ જાણ. અને નિયત વર્તના નિશ્ચિન સો વ્યવહાર કાલ પરિમાણો, કે એક તો નિશ્ચયથી વર્તવું એવા કાળ દ્રવ્યનું પોતાનું પરિણમન, અને એના બેઝિસ ઉપર દિવસ અને રાતનું કાઉન્ટિંગ, એ બેને નિશ્ચય અને વ્યવહાર એમ બે કાળ દ્રવ્ય જાણ. આમાં કોઈને આટલામાં કન્ફ્યુઝન છે કઈ? કઈ નહીં, આગળ વધીએ. ચલો હવે આજે આપણે આશ્રવ દ્રવ્ય ઉપર એન્ટર થઈએ છીએ. સાત તત્વોમાં આપણે જીવ જોઈ લીધું, અજીવ જોઈ લીધા, રાઈટ? હવે આશ્રવ ની વાત ચાલે છે. તો શું છે, ઉપર ટાઈટલમાં જુઓ, આકાશને કાળ થઈ ગયો અને આશ્રવનું લક્ષણ અને ભેદ, તો એ વાત આજે કરશે. જો થર્ડ લાઈન ગાથામાં, યો અજીવ અબ આશ્રવ સુનિયે, કે આટલું તો અજીવનું કીધું, હવે આશ્રવ વિશે સાંભળો. શું છે, મન વચ કાય ત્રિયોગા મિથ્યા અવિરત અરુ કશાય પરમાદ સહિત ઉપયોગા. આખું એક જ કન્ટિન્યુએશનમાં છે. વાત શું કરે છે એવું પહેલા સમજાવું, પછી આપણે અંદર જોશું. આ આશ્રવ છે ને, એની પાંચ સબ ટાઈપ્સ છે. આશ્રવની પાંચ સબ ટાઈપ્સ છે. બોલો, કોઈને ખ્યાલ છે કઈ છે પાંચ? આશ્રવની પાંચ સબ ટાઈપ કોઈને ખ્યાલ છે? અથવા તો સોર્સિસ ઓફ આશ્રવ, કે કોના બેઝિસ ઉપર કર્મનું બંધન થાય છે, કોઈને ખ્યાલ છે? જો પાંચ પ્રકારે કહેવામાં આવે છે. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કદાચ આપણે આજ સુધી ક્યારે ભણ્યું નથી પહેલા, એટલે બહુ ધ્યાનથી સાંભળ્યું. આશ્રવ એટલે શું છે પહેલા તો બોલો, આશ્રવ એટલે, હા, બે વસ્તુ. એક તો જીવના એંગલથી જુઓ તો જીવમાં રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી, મોહ રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી, એ જ આશ્રવ છે. એને કહેવાય ભાવ આશ્રવ, રાઈટ? અને કર્મના એંગલથી જોઈએ તો આ જે રાગ દ્વેષ આદિ ભાવ થયા, એના બેઝિસ ઉપર, એના નિમિત્તથી કર્મનું આવવું અને જીવ સાથે બંધાવવું, રાઈટ? એને કહેવાય દ્રવ્ય આશ્રવ. તો આ જીવનું રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થવું એ તો આમાં આવી ગયા, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કશાય. અને આ છે કર્મનું આવવું, ઇન રફ વે ઓફ ક્લાસિફિકેશન, અથવા તો એમ પણ કહી શકાય કે જીવના જે ભાવો છે એ ભાવો પાંચ પ્રકારે થાય છે, અને એના બેઝિસ ઉપર કર્મનું આવવું થાય છે. આના ફર્ધર ક્લાસિફિકેશન હમણાં આપણે ગાથામાં જોશું. હવે ફરીથી આપણે ગાથા જોઈએ. જો યો અજીવ અબ આશ્રવ સુનિયે મન વચ કાય ત્રિયોગા. આ મન, વચન અને કાય એ ત્રણ રૂપી યોગ છે, એટલે આ યોગના ત્રણ સબ ભેદ છે, મન, વચન અને કાયા. તો કાય બરાબર. પછી આગળ મિથ્યા, અવિરતિ, અરુ કશાય, અરુ એટલે એન્ડ, અને કશાય, પ્રમાદ સહિત ઉપયોગ. ઉપયોગ એટલે શું છે? ઉપયોગ એટલે ખ્યાલ છે શું છે? ના, ઉપયોગ એટલે જીવના જ્ઞાનનો વ્યાપાર, કોન્સન્ટ્રેશન નહીં. જે આપણને જણાય છે ને એવરી સેકન્ડ, જે આપણે જાણવાનું પાવર, દેટ ઇઝ કોલ્ડ ઉપયોગ, રાઈટ? તો અહીંયા શું કહે છે કે આ ત્રણ યોગ, મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને પ્રમાદ, એટલે કે આ પાંચ સહિત, સહિતના ઉપયોગ, આ પાંચ સહિત જીવનો જે જ્ઞાનનો વ્યાપાર ચાલે છે એના ઉપર, એના બેઝિસ પર આશ્રવ થાય છે. સમજાય છે? ફરી જીવના જે આ પાંચ પ્રકારના ભાવ થાય છે એને, દેટ ભાવ પ્લસ એ ભાવ આપણને જ્ઞાનમાં જણાય છે ને, તો એને કારણે આશ્રવ થાય છે, એટલે કે નવા કર્મનું બંધન થાય છે. જો આપણે આ પાંચેયને વારાફરતી એક એકથી જોઈએ, ઓકે, આમાં બહુ ડિટેલમાં આપ્યું નથી, આપણે પાંચના મીનિંગ જોઈ લઈએ એટલે આપણને થોડું ફિલિંગ તો આવે કે શું વાત ચાલે છે. મિથ્યાત્વ શું છે બોલો, કોઈને ખ્યાલ છે મિથ્યાત્વ શું છે?
રોંગ બિલીફ.
રાઈટ, રોંગ બિલીફ. પણ ઇઝ નોટ સેમ એઝ કર્મ. કર્મ નું જીવ સાથે બંધાવું, દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ આશ્રવ. આશ્રવ ઇઝ નોટ ધી કર્મ પરમાણુ, પણ કર્મ નું એક્શન, ઇટ્સ એકચ્યુઅલી કર્મ નું આવીને જીવ સાથે બંધાવું, દેટ એક્શન ઇઝ કોલ્ડ આશ્રવ. ઇટ ઇઝ નોટ એન ઓબ્જેક્ટ, ઇટ ઇઝ એન એક્શન. ઓકે, તો મિથ્યાત્વ એટલે કે રોંગ બિલીફ, કર્મનું, અરે સોરી, જીવનું પોતાના વિશે જે રોંગ બિલીફ જે છે એને કહેવાય મિથ્યાત્વ. રાઈટ. અવિરતી, અવિરતી શું છે બોલો, કોઈને ખ્યાલ છે અવિરતી? અ પ્લસ વિરતી. અવિરતી એટલે અ પ્લસ વિરતી. વિરતી એટલે કે વ્રત. આપણે જે પાંચ ટાઈપના પાપ છે ને, એ પાંચ ટાઈપના પાપની સામે પાંચ વ્રત છે. અહિંસા, અચોરી, પછી બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ અને સત્ય, સત્યમાં આવે બરાબર. આ પાંચ ટાઈપના વ્રત છે. તો એકે ટાઈપના વ્રત ન હોવા એને કહેવાય અવિરતી. આપણા જેવા લોકો જે છે મિથ્યા દ્રષ્ટિ, તો આપણે કોઈ ટાઈપના એકે વ્રત લીધા નથી ને, સોરી, આપણે પાંચ પાપોમાં નિરંતર ડૂબેલા રહીએ છીએ, તો એવા ભાવને કહેવાય અવિરતી. સમજાય છે? ઓકે. પ્રમાદ, પ્રમાદ એટલે ઇન સિમ્પલ વર્ડ લેઝીનેસ, આળસ. રાઈટ, પ્રમાદ એટલે લેઝીનેસ ઓર આળસ. હવે એના ફર્ધર ડિટેલમાં જોઈએ તો એના 15 અલગ અલગ ભેદ છે, એમાં આપણે હમણાં નથી જવું. પણ અહીંયા પ્રમાદ એટલે ઇટ ઇઝ નોટ ઓનલી લેઝીનેસ. બેઝિકલી જીવ પોતાના આત્માને ઓળખવામાં જે લેઝીનેસ કરે છે એને પ્રમાદ કહેવાય છે. રાઈટ, સમજાય છે? આગળ કશાય. કશાય એટલે કે આમ તો જે એકચ્યુઅલી કસ પ્લસ આય, પોતાના આત્માને જે કસે એવા ભાવ એને કહેવાય કશાય. પોતાના આત્માને કસે, કસે એટલે કે જાણે આમ પ્યોર ગુજરાતીમાં આપણે કોઈ રસ્સી લઈએ, સપોઝ કોઈ દોરી લઈ આની આજુબાજુ બાંધી અને ખેંચીને કરીએ ને તો આમ ટાઈટ થાય ને, એને કહેવાય કસ્યું. ગુજરાતીમાં એને કહેવાય કસ્યું. એમ જે પોતાના આત્માને કસે છે એવા ભાવોને કશાય કહેવાય છે. જે આપણા, હા, નોટ ઇવન નેગેટિવ, આપણે રાગના ભાવ પણ. કેમ કે સપોઝ કોઈ પ્રત્યે આપણને અટ્રેક્શન હોય, આપણા ઘર પ્રત્યે, ગાડી પ્રત્યે, તો એ પણ ભાવ આપણને આત્માથી દૂર લઈ જાય છે ને. એટલે ઇવન ધોઝ પોઝિટિવ, પણ બીજા વસ્તુ રિલેટેડ પોઝિટિવ ભાવો પણ કશાય છે. ના, એમ ને,
હા, એટલે એ રીતે.
અનાધર વ્યૂ, સેકન્ડ ઓપિનિયન. હવે અહીંયા આપણે ખાલી રોંગ બિલીફ લીધી છે ને, તો કશાય ઇઝ એકચ્યુઅલી રાગ પ્લસ દ્વેષ, જે આપણે મિથ્યા ચારિત્ર કહીએ છીએ. રાગ પ્લસ દ્વેષના ભાવ, ધોઝ આર કોલ્ડ કશાય ઇન જનરલ. ઓકે, કોઈને ખબર છે આપણે ચાર ટાઈપના કશાય હોય છે? કયા ચાર ટાઈપના હોય ખબર છે? હા, ક્રોધ, માન, માયા અને લો, સાંભળ્યું હશે ને જનરલી. તો એને જ બે ટાઈપમાં ક્લાસિફાય કરવું હોય તો રાગ દ્વેષમાં કરી શકાય, અને એને જ એક ટાઈપમાં ક્લાસિફાય કરવું હોય તો કશાય કહેવાય છે.
મોક્ષનો રાગ ઇઝ નોટ બેડ.
That is also eventually bad. Ah,
eventually bad, but it still...
Till you reach there, it is okay. બરાબર, આટલું ક્લિયર. હવે યોગ, યોગની આમ તો આપણે વાત પહેલા થઈ છે, ફરીથી. યોગ એટલે શું છે? આત્માના પ્રદેશોનું કંપન, વાઇબ્રેશન. કરેક્ટ. હવે એ વાઇબ્રેશનને કારણે શું થાય? વાઇબ્રેશનને કારણે કર્મને અટ્રેક્ટ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તો યોગ એકચ્યુઅલી તો બે ટાઈપ છે, એક છે ભાવ યોગ અને એક છે દ્રવ્ય યોગ. આત્માના પ્રદેશોનું કંપન થવું, વાઇબ્રેશન થવું, દેટ ઇઝ કોલ્ડ ભાવ યોગ. અને એને કારણે કર્મને અટ્રેક્ટ કરવાની શક્તિ ઉત્પન્ન થવી, દેટ ઇઝ કોલ્ડ દ્રવ્ય યોગ. રાઈટ? તો હવે અહીંયા શું કહે છે આ ત્રણ, કે મનના આધારે કંઈ વિચાર કરવાના બેઝિસ ઉપર આત્માના પ્રદેશોનું કંપન થવું અને એને કારણે કર્મની શક્તિ આવવી. અથવા વચન સિમ્પલર છે, લેટ્સ સે ઇફ આઈ ટેલ સમબડી યુ આર સો નાઇસ, યુ આર સો હેલ્પફુલ, યુ આર ધ બેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, તો મેં એને કંઈ સારી સારી વસ્તુ કીધી ને, મેં એને સારી વસ્તુ કીધી અંદર, એટલે ખાલી ફોલ્સ રીતે નથી, પણ આઈ એમ ઓલ્સો થિંકિંગ દેટ વે, આઈ જેન્યુઅનલી ફીલ દેટ વે, તો આપણા એ રીતે અંદર ભાવ સારા છે કે નહીં. રાઈટ? તો સારા વચન બોલતી વખતે આત્માના જે સારા ભાવને કારણે પ્રદેશોનું કંપન થવું અને સારા કર્મ બંધાવવા, દેટ ઇઝ કોલ્ડ વચન યોગ. અથવા ઇફ આઈ એમ શાઉટિંગ એટ સમબડી, તો આઈ જેન્યુઅનલી ફીલ બેડ અબાઉટ ધી અધર પર્સન, તો ખરાબ વચન વખતે આત્માના જે ખરાબ ભાવ થયા અને એને કારણે આત્માના પ્રદેશોનું કંપન થઈને જે ખરાબ કર્મો બંધાયા, તો એને પણ કહેવાય વચન યોગ. તો પણ સી બેઝિકલી જ્યારે જીવ પોતાના આત્માને છોડીને બીજે ક્યાંય પણ અટેન્શન આપશે તો કર્મ તો બંધાશે જ, કરેક્ટ? તો એ કર્મ કયા બેઝિસ ઉપર બંધાયા? બોડીની એક્શનને કારણે બંધાયા, કે કંઈ બોલવાને કારણે બંધાયા, કે કાંઈ ખાલી મનથી વિચાર કરવાને કારણે બંધાયા? એના બેઝિસ પર મન, વચનને કાયાના ત્રણ ટાઈપના યોગના ક્લાસિફિકેશન છે. સમજાયું? ફરી
કર્મ થઈ
જાય, એક્શન કર્મ થાય એટલે શું? શાઉટિંગ ના કારણે જે કર્મ નું આવવું, દેટ ઇઝ કોલ્ડ આશ્રમ. શાઉટિંગ ઇટસેલ્ફ ઇઝ પુદ્ગલ ની એક્શન, ઇટ ઇઝ નોટ ઇવન જીવ ની એક્શન. કેમ કે એ તો બોલવાનું કામ, તો એ ભાષા વર્ગણાના પરમાણુનું કામ ચાલે છે. જીવનું કામ જે વિચારવાનું છે બેકગ્રાઉન્ડમાં, કે કેમ, વાય ઇઝ હી શાઉટિંગ એટ સમબડી, એ કામ જીવનું છે. તો દેટ ઇટસેલ્ફ ઇઝ એન એક્શન, અને એના બેઝિસ પર જે કર્મોનું આવવું થયું, દેટ ઇઝ આશ્રમ. ફરીથી આ થોડું કોમ્પ્લિકેટેડ છે ને, જે કોઈ પણ જીવની એક્શન હોય, સપોઝ આપણે પહેલા વાત થઈ ને નિશ્ચય સમ્યક દર્શન એટલે શું, પોતાના આત્મામાં લીન થઈ જવું, એ નિશ્ચય સમ્યક થવા, રાઈટ? નિશ્ચય સમ્યક ચારિત્ર. હવે એને છોડીને બહાર કંઈ પણ કરશે, સારું મંદિર પણ બંધાવશે, કંઈક સારી પૂજા પણ કરશે, કંઈક પ્રવચન આદિ પણ એમાં પણ બેસશે, તો પણ બીકોઝ ઓફ ધોઝ એક્શન્સ ઇવેન્ચ્યુઅલી જીવને સારા કર્મો બંધાશે. ભલે સારા છે, પણ ઇવેન્ચ્યુઅલી કર્મ જ છે ને જીવને બાંધશે એ પણ. સમજાય છે? તો એને મન વચન કાયાના યોગ કહેવાય છે. એટલે મન વચન કાયા ઇઝ નોટ નેસેસરીલી ગુડ ઓર બેડ, ઇટ કેન બી ઈધર. આટલો પોઈન્ટ સમજાય છે મારો? કેમકે ઇટ કેન બી ગુડ એક્શન ઓર બેડ એક્શન. ઇટ પણ બોડીની એક્શનને કારણે કર્મનું બંધાવું થયું, એટલે એને કાય યોગ કહેવાય છે. એકચ્યુઅલી ઇન્ટરલિંક નહીં, દે આર ઓલ પ્રોગ્રેસિંગલી ફ્રોમ હિયર ટુ હિયર, દે આર પ્રોગ્રેસિવલી બેડ. અથવા તો આઈ શુડ સે કે જ્યારે જીવ, આપણે ગુણસ્થાન જોયા હતા ને, તો મિથ્યાત્વથી ભગવાન થશે, તો એક એક પ્રોગ્રેસિવલી જશે. સૌથી પહેલા મિથ્યાત્વ વયું જશે, પછી અવિરતિ જશે, પછી પ્રમાદ જશે, પછી કશાય જશે, ને પછી યોગ જશે. ઇન દેટ ઓર્ડર. બોલો, કોઈને ખબર છે કયા ગુણસ્થાનમાં કયા જશે? કરેક્ટ. સો મિથ્યાત્વ ઇઝ ધેર ફ્રોમ 1 to 3, ફોર્થમાં એ વયું જશે. અવિરતિ ક્યારે જશે? હા, એટલે ઇવન ફિફ્થમાં પણ પાર્શિયલ વ્રત લીધા ને, એટલે અવિરતિ ઇઝ ગોન. એટલે ધીસ વિલ બી ધેર ફ્રોમ 1 to 4. હવે પ્રમાદ ક્યારે જશે? ઇવન વેન યુ આર ઇન 6th, જ્યારે એ મુનિરાજ શાસ્ત્ર કે કઈ લખતા હોય તો આત્મામાં લીન નથી એટલે એને પ્રમાદી કહેવાય છે. મુનિરાજ પોતાના આત્મામાં લીન નથી એટલે એને પ્રમાદી કહેવાય છે. તો ધીસ વિલ બી દેર ફ્રોમ 1 to 6. એટલે ધીસ પ્રમાદ ઇઝ નોટ લાઈક અવર સ્લીપિંગ અને ધીસ ઇઝ વેરી ડિફરન્ટ. કોઈ પણ એ મુનિરાજ પોતાના તપસ્યા કરવા બેઠા છે માઉન્ટન ઉપર ક્યાંય, પણ ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ જો એમનું ધ્યાન આત્મામાંથી ડાયવર્ટ થઈ ગયું તો એમને પ્રમાદી કહેવાય છે. સમજાય છે? ઓકે, સો ધીસ ઇઝ 1 to 6. કશાય ક્યારે જાય છે? હા, વેરી ગુડ, પણ થોડુંક રોંગ છે. કશાયનું ઓપોઝિટ શું છે ખબર? કશાયનું ઓપોઝિટ ઇઝ આ વીત, આ રાગ દ્વેષ છે ને, તો કશાયનું ઓપોઝિટ ઇઝ વીતરાગતા, રાઈટ? વીતરાગતા. તો જીવ વીતરાગ ક્યારે થાય? 12th માં. સો ધીસ ઇઝ 1 to 11, એકચ્યુઅલી 1 to 10, કેમ કે 11 ઇઝ ઓલ્સો ઇન અ વે વીતરાગ દશા, પણ ઇટ ઇઝ નોટ અ સ્ટેબલ વીતરાગ દશા. 12th ઇઝ અ સ્ટેબલ વીતરાગ દશા, એ આપણે પછી ક્યારેક જોશું. પણ સો કશાય ગોઝ ઇન 10th. અને યોગ ક્યારે જાય છે? 13th પછી, એટલે 14th માં અયોગી થાય છે, રાઈટ? એટલે ધીસ ઇઝ ધેટ 1 to 13. સમજાય છે કેવું પ્રોગ્રેસિવલી આ ડિસ્ટ્રોય થાય છે? એટલે આશ્રવના 5 ભેદ છે જે આવી રીતના પ્રોગ્રેસિવલી જાય છે. અહીંયા આનું વર્ણન શું કામ કરવામાં આવે છે? અગેન આપણે વાત શું ચાલે છે? હા, આપણે વ્યવહારથી મોક્ષનું સ્વરૂપ સમજીએ છીએ. ઇવેન્ચ્યુઅલી તો જીવ પોતાના આત્મામાં લીન થાય ત્યારે આ બધું ઓટોમેટિક થાય છે. અચ્છા, મને કહો, કોઈ મુનિરાજ હોય, દીક્ષા લઈ લીધી, રાઈટ? હવે જંગલમાં ધ્યાન કરે છે આત્માનું ધ્યાન, પછી કઈ ફોર્સફુલી, ના હવે મારે આનો નાશ કરવાનો છે, હવે મારે કશાય દૂર કરવાના છે, હવે મારે આમ કરવાનું છે, એવું વિચાર પણ ન કરે. એ તો બસ પોતાના આત્મામાં લીન છે અને આ બાકીનું બધું ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થાય છે. પણ આ તો ખાલી સમજાવવા માટે કીધું છે કે આવી રીતના થાય છે. સમજાય છે? ક્લિયર? ચલો આપણે આમાંથી વાંચીએ. જો ગાથા નંબર 1, પેજ 68. યો અજીવ અબ આશ્રવ સુનિયે, મન વચન કાય મન વચ કાય પ્રિયોગા, મિથ્યા અવિરત અરુ કશાય, પ્રમાદ સહિત ઉપયોગા. હવે આમાં જે ઓર્ડર આપ્યો છે, પહેલા યોગ લઈ લીધા, પછી મિથ્યાત્વ લીધું, પછી અવિરતી લીધું, પછી કશાય લીધું, પછી પ્રમાદ લીધું, આવું શું કામ કહ્યું આગળ પાછળ? દેર ઇઝ નો રીઝન. એ ખાલી ગાથામાં ફિટ થવું જોઈએ ને, એના રાગમાં, એના માટે થઈને એ ખાલી આગળ પાછળ લીધું છે. પણ ધીસ ઇઝ ધી એકચ્યુઅલ ઓર્ડર ઓફ ધ 5. આનું વધારે ડિટેલ બહુ છે તત્વાર્થ સૂત્રમાં. ઇફ યુ વોન્ટ ટુ રીડ, જે આપણું શાસ્ત્ર છે તત્વાર્થ સૂત્ર કરીને, એમાં બહુ ડિટેલમાં આ 5 એવું આખું ડિસ્ક્રિપ્શન છે. તત્વાર્થ સૂત્ર નામ સાંભળ્યું છે કોઈ? જેવી રીતના આપણે કહીએ ને કે મુસ્લિમ્સમાં બાઇબલ ઇઝ ધ મેઇન ગ્રંથ, રાઈટ? હિન્દુ, સોરી, એટલે યુ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. હિન્દુમાં ગીતા હોય, મુસ્લિમ્સમાં કુરાન અને ક્રિશ્ચિયન્સમાં બાઇબલ, એવી રીતના જૈનમાં તત્વાર્થ સૂત્ર ઓર મોક્ષ શાસ્ત્ર, ઇટ ઇઝ કન્સિડર્ડ ધ મેઇન મોક્ષ શાસ્ત્ર, ઇટ ઇઝ કન્સિડર્ડ અવર મેઇન ગ્રંથ. ઇટ ઇઝ મોર લાઈક એન ઇન્ડેક્સ ગ્રંથ. એમાં ખાલી બધા વર્ડ્સના નામ ને એવી રીતના આપી દીધું છે કે આટલું 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 વર્ણન છે, અને એના પછી બધા આચાર્ય એના ઉપર બહુ ડિટેલમાં ટીકાઓ અને બધું લખ્યું છે. એટલે એક સૂત્રમાં ખાલી આવી રીતના આવી જશે કે આ 5 ટાઈપના આશ્રવ હોય છે, દેટ્સ ઇટ. અને પછી જેણે એના ઉપર ડિટેલિંગ કર્યું એણે બધું ડિટેલમાં સમજાવશે કે ઓકે, મિથ્યા તો આ ટાઈપનું હોય, કશાય આ ટાઈપના હોય છે, એવી રીતે. ચાલો, તો આપણે અહીંયા પેજ 69 8મી ગાથાનો ભાવાર્થ વાંચીએ છીએ. જો ભાવાર્થ, જેમાં છ દ્રવ્યનો, આપણે પહેલા આકાશ ને કાળ ની વાત પણ આવશે લેવા છે, જેમાં છ દ્રવ્યનો નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે. નીચે ફૂટનોટ, જેવી રીતના વાસણમાં, જો બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, કોઈ વાસણ હોય, એ વાસણમાં આપણે પાણી ભરીને તેમાં ભસ્મ એટલે કે રાખ નાખવામાં આવે તો તે સમાઈ જાય છે, પછી તેમાં ખાંડ નાખવામાં આવે તો તે પણ સમાઈ જાય, પછી તેમાં સોયો નાખવામાં આવે તો તે પણ સમાઈ જાય. એવી રીતે આકાશમાં પણ ખાંડ ખાસ અવગાહન શક્તિ છે, તેથી તેમાં સર્વ દ્રવ્યો એકી સાથે રહી શકે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને રોકતું નથી. આપણે બીજા એક્ઝામ્પલ્સ પણ આપણે લાઈટમાં જોઈએ છે ને, સ્ટેજ ઉપર અલગ અલગ લાઇટ્સ નાખવી હોય તો પહેલાં ક્યાંકથી રેડ લાઇટ નાખે, બ્લુ લાઇટ નાખે, પણ ઓલ ધ લાઇટ ગેટ અકોમોડેટેડ ઇન ધ સેમ એરિયા ને એ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થઈ જાય. એવી જ રીતે આ વિશ્વમાં છય દ્રવ્ય એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય છે. અત્યારના જ્યાં શરીર છે ત્યાં જ જીવ પણ એ એરિયામાં સુપર ઇમ્પોઝ છે, એમાં જ આકાશ પણ છે, એમાં જ ધર્મ અધર્મ દ્રવ્ય બધું જ છે, રાઈટ? એટલે એ છય દ્રવ્ય એક સાથે આકાશમાં રહે છે. આગળ, જેમાં છ દ્રવ્યનો નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે, જે પોતાની મેળે પલટે છે અને પોતાની મેળે પલટતા બીજા દ્રવ્યને પલટવામાં નિમિત્ત છે તેને કાળ, તેને નિશ્ચય કાળ કહે છે. બેઝિકલી જે ઓલા કાળના આઈટમ્સ, કાળાણુ આપણે જોયા હતા, એ પોતાની મેળે પરિણમે છે અને એને જેટલો ટાઈમ લાગે એના બેઝિસ ઉપર બીજા બધાના પરિણમન મેજર થાય છે, એટલે એને નિશ્ચય કાળ કહે છે. જો એની પણ ફૂટનોટ જોઈએ, પોતે પોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યના, એટલે કે જીવાદિ જે પાંચ દ્રવ્ય છે આકાશને, અરે સોરી કાળને છોડીને, એ પાંચ દ્રવ્ય ચેન્જ તો પોતાની જાતે જ થાય છે, પણ એનું ચેન્જ મેજર કેવી રીતના કરે? તો એટલે કાળના બેઝિસ ઉપર આને મેજર કરવામાં આવે છે. એટલે પોતે પોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યના પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહે છે. જેમ કુંભારના ચાકને ફેરવવામાં લોઢાની ખીલી, કાળ દ્રવ્યને નિશ્ચય કાળ કહે છે. એ આપણે કુંભારનું એક્ઝામ્પલ નથી જોવું, યુ હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ ધ કોન્સેપ્ટ, રાઈટ? ચાલો આગળ. કાળ દ્રવ્યને નિશ્ચય કાળ કહે છે. લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાળ દ્રવ્યના કાળાડુઓ પણ છે. દિવસ, ઘડી, કલાક, મહિના, તે બધું વ્યવહાર કાળ છે, રાઈટ? આ બધું આપણે જોઈ લીધું લાસ્ટ ટાઈમ. લેટ્સ મૂવ અહેડ. ઓકે, તો નિશ્ચય કાળ કહે છે. પછી આગળ, રાત, દિવસ, ઘડી, કલાક વગેરેને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. આવી રીતે અજીવ તત્વનું વર્ણન થયું, હવે આશ્રવ તત્વનું વર્ણન કરે છે. આશ્રવના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ ભેદ છે. ઓકે, આશ્રવ અને આ પાંચ ભેદ છે એનું આપણું વર્ણન આપણે થઈ ગયું, રાઈટ? ત્યાં ફૂલ સ્ટોપ. આ ભાવાર્થ પતી ગયો. નાવ દે આર એડિંગ અનધર કોન્સેપ્ટ. આશ્રવ અને બંધમાં બંનેમાં ભેદ. જીવના મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ રૂપ પરિણામ તે ભાવ આશ્રવ અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવ બંધ છે. હવે આ શું કીધું? થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું ને? આપણે સાત તત્વો ભણ્યા છે ને, તો આશ્રવ ને બંધમાં શું ડિફરન્સ છે એ અહીંયા કહે છે. બોલો, કોઈને ખ્યાલ છે આશ્રવ ને બંધમાં શું ડિફરન્સ છે? વેરી ગુડ. બીજું કોઈને કઈ એડ કરવું છે? જો અહીંયા શું કે છે કે ઈ જે આપણે જોયું મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ એના પરિણામ એ ભાવ આશ્રવ છે અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવ બનશે. સ્નિગ્ધતા એટલે એકચ્યુઅલી સ્ટિકીનેસ. હવે સપોઝ આપણે કોઈ મૂવી જોવા બેઠા હોય, રાઈટ? એ મૂવી મને ગમે છે, એ ગમવાનો જે ભાવ આવ્યો એ આપણા રાગ થઈ ગયા, એ રાગ ભાવ થઈ ગયો, પણ હવે મને એ ગમે છે ને મારે એને જોવું છે એમ કરીને આપણે 3 કલાક એમાં કાઢી નાખીએ છીએ. સો વી હેવ ગોટન મોર એનગ્રોસ્ડ ઇનટુ ઇટ, રાઈટ? એ બંધ થાય છે. એ રાગ દ્વેષ આદિ ભાવો કરવા એટલે કે થવા એને કે એને આશ્રવ કહેવાય છે, અને થયા રાખવા એને બંધ કહેવાય છે. થવા એટલે ફોર એ ફર્સ્ટ ઇન્સ્ટન્સને આશ્રવ કહેવાય, અને એમાં જ લીન રહેવું એને બંધ કહેવાય છે. એ જ વસ્તુ અહીંયા થોડી વધારે ટેકનિકલ ભાષામાં સમજાવી છે. આટલું ક્લિયર છે? ઓકે, હવે આપણે આજે ટાઈમ થોડો શોર્ટ છે, આપણે અહીંયા જ સ્ટોપ કરીએ, કેમકે આગળનું જે કોન્સેપ્ટ છે ઓલું આખું નાવનું એક્ઝામ્પલ આવશે ને એમાં થોડો વધારે ટાઈમ લાગશે, એ આપણે આગળ કરશું. મે બી 5 મિનિટ છે, કોઈને કંઈક ક્વિક ક્વેશ્ચન પૂછવું છે? પણ એ આશ્રમ ને બંધ સ્ટીલ દેર ટુ ડિફરન્ટ એન્ટિટીઝ. કેવી રીતના? કે આમાં એક્ઝામ્પલ આવ્યું છે, લેટ મી ક્વિકલી સે ઇટ, કે એક બોટ છે, એ બોટમાં કાણું પડી ગયું છે અને એ કાણામાંથી પાણી આવે છે, તો એ પાણીનું આવવું ઇઝ આશ્રવ, અને બંધ એટલે હવે આપણે આખી બોટમાં જમા થાય છે. તો હવે આપણે એનાથી છૂટવું હોય તો શું કરવાનું? પહેલા તો કાણું બંધ કરવું પડશે.
હા,
તો વેન યુ સ્ટોપ, એ દેટ ઇઝ આશ્રવનું ઓપોઝિટ, કે હવે મેં કાણું બંધ કરી દીધું તો એટલીસ્ટ ઇનકમિંગ બંધ થઈ ગયું, પણ સ્ટીલ ધેર ઇઝ લોટ ઓફ વોટર ઇન ધ બોટ, સો યુ હેવ ટુ એકચ્યુઅલી ટેક ઇટ આઉટ અને થ્રો ઇટ. એ બંધનું ઓપોઝિટ છે. એટલે એવી જ રીતે જીવમાં અત્યારના આપણા જે અનાધિકારથી ભાવ થઈ ગયા છે એને કારણે કર્મ આવીને બંધાઈને જમા થઈ ગયા છે, તો ફર્સ્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ સ્ટોપ, એટલે ફ્યુચરના નું આવે, અને પછી અહીંયા જે જમા છે એને કાઢવાના છે. તો એ બધાનો પ્રોસેસ આપણને કહેશે કે કેવી રીતના સ્ટોપ કરવું, કેવી રીતના કાઢવા. એ કાઢવું એને કહેવાય નિર્જરા, અને સ્ટોપ કરવું એને કહેવાય સંવર. તો આશ્રવ અને સંવર આર ઓપોઝિટ ઓફ ઈચ અધર. બંધ અને નિર્જરા પ્લસ મોક્ષ. બંધ એટલે જમા જવું, નિર્જરા એટલે ખાલી કરવું, અને મોક્ષ એટલે પૂરું ખાલી થઈ જવું. એટલે બંધ ઇઝ ઓપોઝિટ ઓફ નિર્જરા એન્ડ મોક્ષ બોથ. આશ્રવ ની સામે સંવર આવી ગયું ને, તો આશ્રવ ઇઝ આવવું, સંવર એટલે સ્ટોપ કરવું. એ આપણે જોશું નેક્સ્ટ નેક્સ્ટ ક્લાસમાં. ચાલો આપણે અહીંયા જ સ્ટોપ કરીએ, જીનવાણી સ્તુતિ કરીએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ડો. બોલો જીનવાણી માતનો જય.